રાજકોટમાં તારીખ 29/1/84 નિયમસાર ગાથા 40 ઉપર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
તમે નથી કહેતા કે આટલી ક્રિયાખંડ કરો ને ધર્મ થાય, આટલી પૂજા કરો, મંદિર બંધાવો, દાન, યજ્ઞ, તપ, વ્રત. કાંઈ કહેતા નથી. તમે સીધી પાદરી એક વાત કરો છો કે શુદ્ધાત્માનું અવલંબન લેવું. તો શુદ્ધાત્માનું અવલંબન અમારે લેવું છે, પણ પર્યાયમાં રાજ બેસવું છે. એ કાળે અમને આત્માનો અનુભવ કેમ થઈ શકે કે શુદ્ધ આત્મામાં અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. મહાસિદ્ધાંત અભૂતાર્થ એટલે આત્માના સ્વભાવમાં એનું ન હોવું. અભૂત ને અર્થ, અ એટલે આત્માના સ્વભાવમાં એ નથી, ભૂત એટલે હોવાપણું, અર્થ એટલે ભાવ. જે પર્યાયનો ભાવ છે પર્યાયમાં રાગદ્વેષનો, અર્થ એટલે ભાવ એનો, ભૂત એટલે હોવાપણું, અ એટલે નહીં, એનું આત્માના સ્વભાવમાં ન હોવાપણું છે. તેથી આત્માની સન્મુખ થતા આત્માનો અનુભવ થઈ શકે છે, રાગનો અનુભવ નહીં આવે. જો આત્મા રાગી થઈ ગયો હોય તો રાગનો અનુભવ છૂટે નહીં. શું કહ્યું? જો આત્મા અશુદ્ધ થઈ ગયો હોય, આત્મા રાગી થઈ ગયો હોય, આત્મા દુઃખી થઈ ગયો હોય, તો કોઈ કાળે પણ દુઃખનું વેદન છૂટી શકે નહીં. પણ દુઃખની પર્યાયમાં દુઃખ છે, પણ સ્વભાવ સુખમય છે. એ સુખમય સ્વભાવ સુધી દુઃખ પહોંચ્યું નથી ત્યાં સુધી. શું કહ્યું? એ દુઃખ કેટલી મર્યાદામાં, કેટલા અસ્તિત્વમાં દુઃખ છે? દુઃખ છે ખરું અજ્ઞાનીને, પણ એ કેટલા ક્ષેત્રમાં, કેટલા દ્રઢમાં, કેટલા કાળમાં, કેટલા ભાવમાં દુઃખ છે? કે એ પરદ્રઢમાં દુઃખ છે? નિયમ સાથે આર્થિક ક્યાં આવી ગઈ છે આપણે, એને પરદ્રઢ કહ્યું કે નહીં? એમાં દુઃખ આવ્યું કે નહીં? આશ્રો બધું દુઃખમાં લીધું કે નહીં? એ પરદ્રવ્યમાં દુઃખ થાય છે, સ્વદ્રવ્યમાં દુઃખ નથી. પછી આગળ કે જે શુદ્ધ જીવાત્મિકાય છે એ તો સુખમય છે, એના પ્રદેશમાં દુઃખ નથી, પર્યાયના પ્રદેશમાં દુઃખ છે. માટે એનું ક્ષેત્ર ભિન્ન છે, દ્રવ્યક્ષી ભિન્ન, ક્ષેત્ર ભિન્ન અને કાળ પણ ભિન્ન. એ ધ્રુવનું જે ધ્રુવનો સકાળ છે, ધ્રુવનો જે સકાળ છે એમાં પર્યાયના પ્રકારની નાસ્તી છે રાગની, અને ધ્રુવ જે સ્વભાવ ભાવ આનંદરૂપ છે એ પર્યાયમાં દુઃખ છે. માટે પર્યાયનો ભાવ ભિન્ન છે, દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્રથી ભિન્ન, કાળથી ભિન્ન, ભાવથી ભિન્ન. આટલું બધું ભેદ જ્ઞાન ઉડાણથી જ્યારે કરે આત્મા, ત્યારે એને શુદ્ધાત્માની અનુભૂતિ થઈ શકે એમ છે. બાકી બેનો ખીચડો કરી રાખે, એક મેક રાગને આત્માને એક માને, આત્માનો અનુભવ કરતા રાગનો અનુભૂતિ થતી જ નથી. કેમ કે રાગ એમાં નથી, રાગ અભૂતાર છે, દુઃખ અભૂતાર છે, દુઃખ પર્યાયમાં છે, પણ આત્માની સન્મુખ થઈને અનુભવ કરતા દુઃખનું વેદન આવતું નથી. કેમ કે આત્મા માં દુઃખ નથી. તો શેનું વેદન આવે છે? કે આનંદનું. કેમ કે આનંદમય આત્મા છે. માટે અભાવ હોવાથી, અભાવ હોવાથી એટલે પર્યાયમાં અભાવ છે એમ નહીં, દ્રવ્ય સ્વભાવમાં અભાવ હોવાથી માન અપમાનના હેતુભૂત કર્મ ઉદયના સ્થાનો નથી. કર્મનો ઉદય આત્માને નથી, એટલે કર્મના ઉદયમાં આત્મા જોડાતો નથી, અને કર્મના ઉદયમાં ન જોડાતો હોવાથી આત્મામાં માન અને અપમાનના સ્થાનો નથી. કોણ કોનું બહુમાન કરે, કોણ કોનું અપમાન કરે આત્માની અંદર નથી. એ તો પર્યાયના બધા ભાવો નથી પહોંચતા. બિલકુલ રાજદેશ મોહ કે માન અપમાનના ભાવો જે છે એની પર્યાયમાં ભલે થાય, પણ એ ભાવ દ્રવ્ય સ્વભાવ સુધી પહોંચતા નથી. એટલે દ્રવ્ય સ્વભાવ ભાવને બગાડતા નથી. દ્રવ્ય સ્વભાવ ભાવનો એ ઘાત કરવા સમર્થ છે. દ્રવ્ય અને પર્યાયમાં જ આખી રમત છે. પ્રમાણની બહાર તો જવા દેવું નથી, પણ સંસારમાં બેઠા હોય એટલે બીજી કેટલીક વાતો કાન ઉપર આવે, બાકી પ્રમાણ જ્ઞાન ની બહાર તો અરે પરદ્રવ્ય ની ચિંતા કરવાથી તને શું લાભ છે? હેતુભૂત કર્મ ઉદયના સ્થાનો આત્મામાં નથી. એ એક વખત આવા આત્માને તું જોતો કરો. તારો આત્મા અત્યારે આવો છે. આ સીધ પરમાત્માની વાત ચાલતી નથી. આ અજ્ઞાની પ્રાણીને અપ્રતિભૂત જીવને કહે છે કે તારો આત્મા અત્યારે શુદ્ધ છે, એમ સર્વજ્ઞ ભગવાન જોઈ રહ્યા છે અને અમે પણ જોઈએ છીએ કે તારો આત્મા શુદ્ધ છે. કેમ કે અમે અમારા આત્માને શુદ્ધ જોયો છે, તેથી નક્કી થાય છે કે બધા આત્મા સ્વભાવે શુદ્ધ છે. ભલે પર્યાયમાં અશુદ્ધતા હો તો હો, એ થોડા ટાઈમ માટે છે. પર્યાયની અશુદ્ધતા લાંબા કાળ માટે હોવી જોઈએ. દ્રવ્ય જેમ અનાદિ અનંત શુદ્ધ છે, એમ પર્યાય અનાદિ અનંત અશુદ્ધ નથી. દ્રવ્ય જેમ અનાદિ અનંત શુદ્ધ છે, એકાંતે શુદ્ધ છે, સર્વથા શુદ્ધ છે દ્રવ્ય અપેક્ષા, એમ પર્યાય અનાદિ અનંત અશુદ્ધ ન રહી શકે. એ સાદી અનાદિ શાંત છે. અનાદિથી મિથ્યાત્વના પરિણામ હોય અને શુદ્ધાત્માનું અવલંબન લેતા એ અશુદ્ધતા ટળી જાય છે. માટે અશુદ્ધતા પણ અનાદિ અનંત નથી, અનાદિ શાંત છે. અનાદિથી ભલે હો, મિથ્યાત્મ પણ સ્વભાવના અવલંબે ટળી જાય છે. તાવ આવે, દવા લઈએ, બે ત્રણ થી ચાર દિવસ ઉતરી જાય. તો કોઈથી એને એમ છે કે આ 100 વર્ષની મારી ઉંમર છે, એ 100 વર્ષ સુધી આ તાવ રહ્યા કરશે એમ કોઈને લાગે છે? ના ના, એ તો 2-4 દિવસ દવા લેશે ઉતરી જાય. એમ એમાં દેહ પ્રત્યેની શ્રદ્ધા રાખે છે અને ડાક્ટર ઉપર પણ શ્રદ્ધા રાખે છે કે તાવ ઉતરી જશે. એમ જ્ઞાનીઓ કહે છે કે તારી પર્યાયમાં જે દોષ થયો છે એ થોડા ટાઈમ માટે છે. અને જ્ઞાની ગુરુ દવા આપે છે કે શુદ્ધાત્માનું અવલંબન લે, એ અશુદ્ધતા ટળી જશે. શુદ્ધાત્માનું આ અનુભવ જેને થયો એના ઉપર શ્રદ્ધા અને પછી નિર્ણય ને પછી કરે પ્રયોગ, તો એ પણ ભગવાન આ એવી ચીજ છે. આગળ શુદ્ધ જીવાસ્તી કાય નહીં, શુભ પરિણામ પરિણતિનો અભાવ હોવાથી આ સાંભળવાનો જે શુભ ભાવ અત્યારે પ્રગટ થયો છે ને, એ શુદ્ધાત્મામાં નથી, છે ને નથી, છે ને નથી. આ પર્યાયમાં છે ને દ્રવ્યમાં આ છે નથીનો અનેકાંત છે. પર્યાયમાં શુભ ભાવ છે અને દ્રવ્ય સ્વભાવમાં નથી. જો પર્યાયનો સ્વીકાર કરાવે છે તો પર્યાયમાં ભલે હો શુભ ભાવ પણ નથી. ભગવાનની પૂજાનો યાત્રાનો વિકલ્પ થાય એ બધા શુભ ભાવ છે, દયાદાન, પણ એ શુભ પરિણતિનો શુદ્ધ જીવાસ્તી કાયને શુદ્ધ જીવાસ્તી કાય ભગવાન આત્મામાં એનો અભાવ છે હોવાથી હર્ષના સ્થાનો નથી. રાજીપો કેનો કરવો, રાજીપો ને ક્યાં કરવો નારાજી, આત્માના સ્વભાવમાં નથી. વળી શુદ્ધ જીવાસ્તી કાયને શુદ્ધ આત્માને આ દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનની વાર્તા ચાલે છે. આત્માથી જે બહાર છે, દેહ મન વાણી દેવ ગુરુ શાસ્ત્ર કુટુંબ કબીલા ધન ધાન્ય માતા પિતા પુત્ર પુત્રી, એ તો બધું બહાર છે, એ તો ઘણું દૂર છે. એને તો આત્માની સાથે પરદિવ્યને નથી, કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી, પરમાર્થિક નાતા જ્ઞાન સંબંધ. અંદરમાં અંદરમાં ક્યાં કરતા કર્મ સંબંધ કથનચિત ક્યાં કેમ છે, અંદર નિમિત્ત નૈમિતિક સંબંધ કેમ છે ને અંદરમાં જ્ઞાતા જ્ઞેયનો સંબંધ ક્યાં કેમ છે, બસ એટલું વિચારવા જેવું છે. હવે 45 વર્ષ પછી વર્તુળ ટૂંકું કરું, બહાર કઈ ઉપયોગ ને હવે અમારા જો પણ પદાર્થની હારે તો કસો એ સંબંધ નથી એમ શ્લોક છે. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવી આત્મ તત્વ. ભગવાન આત્માને પરદ્રવી સાથે કઈ સંબંધ નથી. અરે કોનો સંગ ને કોના મનુષ્ય કઈ લેવા દેવા નથી. કથન માત્ર છે, કથન માત્ર છે. આત્માને ખરેખર પરદ્રવી સાથે કઈ સંબંધ, કેમ કે એના પરદ્રવ્ય નો સ્વદ્રવ્યમાં અભાવ, પરક્ષેત્ર નો સ્વક્ષેત્રમાં અભાવ, પરકાળ નો સકાળમાં અભાવ, પરભાવ નો સ્વભાવમાં અભાવ છે. આ અત્યંત અભાવ છે જ્યાં, એમાં પરદેવીની કથા તો ક્યાં કરી. આ સમજે છે ને આ નથી સમજતો, અરે તારે શું લેવા દેવા. સમજે તો એને લાભ, ન સમજે તો એને નુકસાન. આ ગુરુદેવને માને છે ને આ નથી માનતો, અરે ભૂખ ને માથા. માનશે તો એને લાભ છે, નહીં માને તો એને નુકસાન છે. તને શું લેવા દેવા. કોઈની હારે ભાગીદારી નથી. મોટામાં મોટો ફાયદો એ છે કે કોઈ પરજીવની સાથે આ જીવને ભાગીદારી એગ્રીમેન્ટ થયું નથી. જો ભાગીદારી હોય તો બીજાના પરિણામ બગડે, તો અહીંયા પાછો નુકસાન થાય માટે એને સમજાવવા જવું પડે. પણ એ તો ભાગીદારી તો કઈ છે નહીં. એના પરિણામ બગડે તો એને શીલને સુધરે તો એને લાભ આત્માને કાંઈ લેવા દેવા નથી. એમ જાણીને પ્રમાણ જ્ઞાનની બહાર જતા ઉપયોગને સંકેલીને દ્રવ્ય પર્યાયમાં લાવીને પછી પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને સંભો અવંબા સાચી વાત છે. શુભ પરિણતિનો અભાવ, હા હા, દયા દાન કરુણા કોમળતા ભક્તિનો ભાવ ભગવાન આત્મામાં નથી. ત્યારે કરવો કે ન કરવો, કરવા ન કરવાનો પ્રશ્ન નથી. પર્યાયમાં શુભ ભાવ છે એ દ્રઢ સ્વભાવમાં નથી. એવા દ્રઢ સ્વભાવનો અવલંબન લઈ અને પછી પર્યાયને જો કે શું છું, પર્યાયમાં શુભ ભાવ નથી, શુદ્ધ ભાવ પ્રગટ થઈ ગયો. શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી. સંસાર એ સુખ આત્મામાં નથી. આ બહારની અનુકૂળતા સાતા વેદનીતિને ઘણી ઘણી અનુકૂળતા આવી જાય. કમાણી ઘણી, દીકરાઓ પાછા કયાગરા, બાપુજી બાપુજી કરે, બધું અનુકૂળ, એ સુખ આત્મામાં નથી. આ કલ્પના છે. અભાવ હોવાથી હર્ષાનો આત્મામાં નથી. વળી શુદ્ધ જીવાતની કાયને આ વર્તુળ ટૂંકું કરવાની વાત છે. જે વર્તુળ ટૂંકું કરશે એની માનસિક એકાગ્રતા વધી જાય છે. વર્તુળ ટૂંકું કરે એની માનસિક એકાગ્રતા વધી જાય અને માનસિક એકાગ્રતા વધતા એને દ્રવ્ય અને પર્યાય બેને જાણવા તરફ ઉપયોગ પલટો ખાય, ઉપયોગ મારે પલટો મારે. ક્ષણમાં પર્યાયમાં આમ છે, દ્રવ્યમાં આમ છે, દ્રવ્ય આવું છે, પર્યાય આવું છે, બસ એ પલટો ખાતા 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 એ પર્યાય ઉપયોગ જ્યારે પલટા કરે છે દ્રવ્ય પર્યાયમાં, ત્યાં સુધી એને નય પક્ષ કહેવામાં આવે છે. અને એ નય પક્ષથી વિકલ્પથી રાગ અને દુઃખ થાય છે આત્માને. એ પછી ઉપયોગ એ દ્રવ્યને પર્યાયમાં પલટો ખાતો બંધ થઈને દ્રવ્યમાં જામી જાય ત્યારે મધ્યસ્થ થઈને નય પક્ષાધિકાર થઈને આત્મા અનુભવ થાય. ત્યારે દ્રવ્યને પર્યાયને કેવળ માત્ર જાણે છે પણ કોઈ નય પક્ષ કરતો. આખર સુધીની વાતો આવી ગઈ. આખર સુધીની વળી શુદ્ધ જીવાસ્તી કાયને અશુભ પરિણતિનો પાપના પરિણામનો અભાવ છે આત્મામાં. હિંસા જૂટ ચોરીના પરિણામ પર્યાયમાં થાય છે, પર્યાયમાં છે, પર્યાયમાં થતા હોવા છતાં દ્રવ્યમાં નથી. એમ શ્રી ગુરુ ઉપદેશ આપે ત્યારે ઊંધો સમજે કે પર્યાયમાં પણ પાપના પરિણામ નથી તો મરી જશે. હેલો, પર્યાયમાં પાપના પરિણામ છે અનાદિકાળથી અજ્ઞાનીને, પણ દ્રવ્ય સ્વભાવમાં એ પાપના પરિણામ નથી. એમ કેવું છે પર્યાયમાં નથી પાપના પરિણામ, એમ કોણ કહે છે? અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અસાતા વિજ્ઞાનિક કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, આત્મા દુઃખી નથી. પર્યાયમાં દુઃખ છે પણ સ્વભાવમાં દુઃખ, એ દુઃખ સ્વભાવ સુધી પહોંચ્યું નથી. સતીભાઈ, જે આકુલતા છે, દુઃખ છે, એ સુખમય આત્મ સ્વભાવ છે ત્યાં સુધી પહોંચ્યું નથી, એમાં પ્રવેશતું નથી, ઉપર ઉપર તરે છે. એ આના પછીના શ્લોકમાં કહેશે. આપણે દુઃખનો અભાવ હોવાથી, દુઃખનો અભાવ થયો નહીં, દુઃખનો અભાવ હોવાથી સદુ છે. દુઃખનો અભાવ હોવાથી દ્રવ્યનું વિશેષણ છે, દુઃખનો અભાવ થાય છે પર્યાયનું વિશેષણ છે. થાય છે એમ આવે ત્યાં પર્યાય લેવી, અને છે એમ આવે ત્યાં દ્રવ્ય સ્વભાવ લેવો. અભાવ હોવાથી અસ્થાનો નથી, દુઃખના સ્થાનો, નારાજીના સ્થાનો ભગવાન આત્મામાં નથી. પર્યાયમાં ભલે હો પણ દ્રવ્યમાં નથી, એવા દ્રવ્યનું અવલંબન લેતા પરિણામમાં વિતરાગી પર્યાય પ્રગટ થાય છે, અને વિતરાગી પર્યાયનું અતિંદ્ર સુખ પણ પ્રગટ થાય છે. દુઃખ ટળે છે અને સુખ નવું પ્રગટ થાય છે. હવે 39 થઈ ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. ભાઈ 55 શ્લોક બોલો.
શાશ્વત પદે નિશેષતોમુખ નિર્ભેદોચિત શર્મ નિર્મિત વિયુતાવાત્મને ચૈતન્યામૃત પૂર્ણ વપુષે પ્રેક્ષાવતાં ગોચરે બુદ્ધિ કિં ન કરોષિ વાંચતિ સુખમ.
જે પ્રીતિય પ્રીતિ રહિત શાશ્વત પદ છે, જેમાં પ્રિય અને અપ્રિયતાના ભાવો, કલુષતાના ભાવો બિલકુલ આત્માના સ્વભાવમાં નથી, એનાથી આત્મા રહિત છે. આ રહિત અને સહિત ની આખી રમત રહેલી છે. વિનાશ કે અનાદિકાળથી શુભાશુભ ભાવથી મારો આત્મા સહિત છે એવું જે સિદ્ધાંત કરી બેઠો છે એ સંસારનું મૂળ છે. પણ પુણ્યપાપના પરિણામથી મારો આત્મા રહિત છે એવું સિદ્ધાંત અનુભવ એક સમય પણ એ બેઠો છે. રહિત શાશ્વત પદ છે, અવિનાશી ત્રણેય કાળ જેવો આત્મા છે, પરમાત્મા નિત્ય સંતોષ શાશ્વત છે, છે ને છે, એ છે નું કોઈ નથી ન થાય. અને પ્રીતિ ને અપ્રીતિ ભાવ છે એ છે અને નક્કી થઈ જાય, છે એનું નક્કી થાય. અને શુદ્ધાત્મા જ્ઞાન ને આનંદમય શાશ્વત છે એ છે નું કોઈ નથી ન થાય. દુઃખ છે પર્યાયમાં એ નથી થઈ શકે, પણ આત્મા સુખમય છે એ કોઈ કાળે પણ દુઃખમય નથી એવો કોઈ કાળ આવવાનો નથી. માટે આત્મા શાશ્વત પણ છે. જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, નિશેષપણે કંઈ પણ બાકી રાખ્યા સિવાય સર્વાંશે અંતર્મુખ અને નિર્ભેદપણે અંતઃતત્વની વાત કરે છે. ત્રિકાળી દ્રવ્ય અંતર્મુખ એટલે અંતઃતત્વ અને નિર્ભેદ એટલે અભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો ભગવાન આત્મા છે. કે જે ડાયા પુરુષને ગોચર ગમ્ય છે, જ્ઞાનીને ગમ્ય છે, નીચે આવશે. આવો શુદ્ધાત્મા દ્રષ્ટિનો વિષય સુખનો બનેલો છે. ભગવાન આત્મા દુઃખનો બનેલો નથી. દુઃખ પરિણામમાં ભલે હો તો હો, થોડો કાળ દુઃખ કેટલો કાળ રહેતો હોય છે. આમ નથી કહેતા કે ભાઈ હવે તડકા છાયા છે, હમણાં કાંઈ આ પ્રતિકૂળ સંયોગ છે, અસાતાનો ઉદય પણ કઈ રાત ઉપર રાત હોય શકે નહી, રાત વેતી પ્રેમી જશે, દિવસ ઉઠશે, કઈ બહારની પ્રતિકૂળતા વેપાર ધંધામાં આ તે ઘણું હોય, થોડો ટાઈમ છે પ્રતિકૂળતા, પછી પ્રતિકૂળતા ચાલી જશે. એટલે કાં જ્યોતિષ પાસે જોર આવે તો એના ઉપર શ્રદ્ધા રાખીને આશ્વાસન પણ મેળવે, ભલે ખોટું પડે કે આટલું પડે જુદું, પણ આશ્વાસન તો એટલું મેળે. હવે એના ઉપર શ્રદ્ધા રાખે કે બહુ થોડો ટાઈમ છે, આ તમારી તકલીફના દિવસો બાકી દિવસો પસાર થઈ જશે, અને તમારે ઘરે બંગલા ને મોટરો થશે, કાંઈ થયું નથી હરામ. પણ કેટલું એને હું ફાવી ગઈ, ભૂખ તો આવે કે ના આવે, ભૂખ આવે છે કે નહીં. પણ અહીંયા તો એને કે છે કે આ દુઃખ થોડો ટાઈમ છે, આની પાછળ સુખનો ઢગલો આવવાનો છે, એમ જ્ઞાની એને કે, પણ એના ઉપર એને શ્રદ્ધા આવતી નથી ને ઉઠે આવતી નથી. આ હા, ક્યાં મિથ્યાત્વનું દુઃખ તો ક્ષણિક છે, નાશવાન છે, શાશ્વત નથી. હમણાં ખુદાત્માનું અવલંબન લેતા હમણાં ટળી જાય, પણ એના ઉપર એ જ્યોતિષી આત્મજ્ઞાની ગુરુ જ્યોતિષી શિકાર વહેતા જે હોય, એ શિકાર વહેતા છે સર્વજ્ઞાન. એ કહે છે કે ભાઈ તારા સ્વભાવમાં દુઃખ નથી, તારે ચિંતા કરવા જેવું કાંઈ નથી. અને અમે કહીએ છીએ કે દુઃખ તો ક્ષણિક છે, નાશવાન છે, શુદ્ધાત્માનું અવલંબન લેતા દુઃખ ટળી જાય છે, દુઃખ એ રહેશે એની તારી જાય છે. હા, સુખનો બનેલો ભગવાન આત્મા તો એ દુઃખ તો એમાં પ્રવેશી શકતું નથી. જે નભમંડળ સમાન આકૃતિ વાળું છે, નિરાકાર રૂપી નભ મંડળ જેમ આકાશ છે અકૃત્રિમ, આકાશ કોઈએ બનાવેલું નથી, લોકાકાશ ને અલોકાકાશ એ અકૃત્રિમ અનાદિ અનંત છે, આકાશની કોઈ રચના કરી નથી. એમાં ભગવાન આત્માને અકૃત્રિમ કહે છે કે નભ મંડળ સમાન આકાશની સમાન, એક તો આકાશ જેમ શુદ્ધ છે અનાદિ અનંત અને અકૃત્રિમ છે, એમ ભગવાન આત્મા અકૃત્રિમ અને શુદ્ધ છે. આકૃતિ વાળો એટલે નિરાકાર અરૂપી એનું સ્વરૂપ છે, ચૈતન્ય અમૃતના ફૂગથી ભરેલું જેનું સ્વરૂપ છે, આત્મામાં ચૈતન્ય રૂપી અમૃત એનો સ્વાદ અંદરમાં ભરેલો છે, એમાં કશાયો નથી, એમાં આકૃતા નથી, એમાં તો અમૃત ભીનું છે, અંદરમાં અમૃત ભીનું છે, એમાં ભંભી મારે તો એને નમૂનો પણ સ્વાદમાં અમૃતનો આવે, જેમ ખાંડની ગુણીમાં બમ્બી મારે, બમ્બીના બે દાણા આમ ચાખ્યા, આખી ગુણ ઘરે મોકલી દેજો, શું કિંમત 500 રૂપિયા, પણ એક બે દાણા ચાખ્યા એમાં આખી ગુણ સાકરની છે એમ શ્રદ્ધામાં આવી ગયું કે હા, કેમ કે ગુણની અંદર સરોસર પ્રમાણિક માણસ છે, પ્રમાણિક માણસની દુકાનેથી ખાંડની ગુણ લીધી છે, એમાં કંઈ ભેળસેળ હોઈ શકે નહીં. એમ કે છે કે ભગવાન આત્મા ચૈતન્ય અમૃતથી ભરેલો સાગર છે, એને પીતા પીતા કોઈ કાળે તૃપ્તિ ન થાય, સાદી અનંત કાળ અંદરમાંથી આનંદનો પ્રવાહ આવ્યા કરે પણ થાકે નહીં આત્મા, કોઈ કાળે કંટાળો ના આવે, સ્વભાવમાં સ્વભાવના અનુભૂતિમાં કંટાળો ન હોય, વિભાવમાં અનુભવમાં કંટાળો આવી જાય, અખતરો કરી લેવો ભગવાનની પાસે જઈ અને પૂજા ભક્તિ કરવા બેસી જાવ, કલાક બે કલાક 3 કલાક થાકી જાય, ખલાસ. ત્યાં શું થયું, કેમ કે વિભાવ ભાવ છે, વિભાવ ભાવમાં કંટાળો છે, કેમ કે અવ્યક્તપણે આત્માને દુઃખ જોતું નથી, તેથી તે ત્યાંથી વૃત્તિને ફેરવી નાખે સુખને માટે. એમ આત્માની ચૈતન્ય પૂર અંદરમાં આનંદ એવો ભર્યો છે કે સાદી અનંતકાળથી જ પરમાત્મા એ આનંદનો ભોગવટો કરે છે, કોઈ કાળે પણ એને વિષય બદલાવવાની જરૂર પડતી નથી, કેમ કે સ્વભાવમાં સ્વભાવને આશ્રય જે આનંદ આવે એમાં કંટાળો ન હોય, વિભાવના ભોગવટામાં કંટાળો હોય સ્વભાવના ભોગવટામાં કોઈ કાળે કંટાળો આવે નહીં. માટે ચૈતન્ય અમૃતના પૂતે ભરેલું જેનું સ્વરૂપ છે, જેનું એટલે મારું, જેનું એટલે આ બીજાની વાત નથી, પોતાની સ્વકથાની વાત ચાલે છે. જે વિચારવંતાય પુરુષોને ગોચર છે હવે આ ગમ્ય કોને છે? આ વિચારવંત એટલે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, વિચારવંત ને ડાયા છે, અજ્ઞાની બધા ગાંડા છે એમ કહે છે. એને ગોચર છે એટલે ગમ્ય છે, એને આવો આત્મા અનુભવમાં આવે છે. અમને આવો આત્મા અનુભવમાં આવી ગયો એમ લખનાર લખે છે. એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? આ આત્માની આટલી આટલી વિશેષણો આપ્યા રુચિ કરાવવા માટે. ક્યાંક એને બહુમાન આવે આત્માનું કે મારો આત્મા આવો છે આવો છે, ક્યાંક બહુમાન આવી જાય. બહુમાન આવે તો રુચિ જાગે. જે બહુમાન પરપદાર્થનું છે તો પરપદાર્થ તરફ રુચિ જાય છે. એમ કે છે કે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? હે અજ્ઞાની પ્રાણી, હે ભવ્ય લાયક આત્મા, અમે આવા આત્માનું સ્વરૂપ તને બતાવીએ છીએ, એવા તારા શુદ્ધાત્માની રુચિ પ્રતિ શ્રદ્ધા કેમ કરતો નથી? રુચિ શ્રદ્ધા પ્રતિ એકાદ સાથે છે, કેમ કરતો નથી? અને હવે મીઠો ઠપકો આપે છે. અને દુષ્કર્મરૂપ જેમાં જે ક્રિયામાં એકલું દુઃખ દુઃખ ને દુઃખ જ આવી પડે, દુષ્કર્મરૂપ સંસારના સુખને કેમ ઈચ્છે છે? સંસારિક સુખ છે પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગવટામાં તને, એ સુખને કેમ ઈચ્છે છે? એનું ફળ તને લાગે છે સુખ, પણ એ દુઃખરૂપ છે આત્મા, એમાં સુખનો છાંટો નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લખે. લો ભાઈ એકાદી કરી બોલો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. સંસારિક સુખ પ્રાપ્ત કરવા જતા આત્મિક સુખ તને ટળે છે, એનો જરાક લેશ માત્ર તો લક્ષમાં આ વાત લે કે સંસારને સુખ પ્રાપ્ત કરવા જતા આત્મિક સુખ ટળે છે, એટલું જરાક તો ખ્યાલમાં તો લે. એમાં કહે છે કે દુષ્કર્મરૂપ સંસારના સુખને કેમ ઈચ્છે છે? સંસારિક સુખને ઈચ્છતા આત્મિક સુખ તને ટળી જાય છે, તને મોટું નુકસાન થાય છે એમ જાણીને શુદ્ધાત્માનું અવલંબન લઈ અને એમાં એકાગ્ર થઈને એનું ધ્યાન કરવું, એ ધર્મ ધ્યાન છે, બીજું કોઈ ઉપાય નથી.